ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम् मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजितरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 9 डिसेंबर 2012। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 647 मुंबई आसो 1951। अगम अगोचर निर्वाण मार्ग छे एमां संशय नथी। पोतानी शक्तिए सद्गुरुना आश्रय विना ते मार्ग शोधवो अशक्य छे एम वारंवार देखाय छे। एटलू ज नहीं पण श्री सद्गुरु चरणना आश्रय करी बोध बीजनी प्राप्ति थई होय एवा पुरुष ने पण सद्गुरुना समागमनु आराधन नित्य कर्तव्य छे। जगतना प्रसंग जोता एम जणाय छे के तेवा समागम अने आश्रय विना निरालंब बोध स्थिर रहेवो विकट छे। पत्र मुमुक्षु पर लखायो छे, कया मुमुक्षु पर एनो संदर्भ अत्रे उपलब्ध नथी। आपणो पण चार लीटीना पत्रनी अंदर कृपाळु देवे अध्यात्म मार्गना रहस्यनु आपणे निर्देशन कर्यु छे। दरेक पत्रनी अंदर कोई ने कोई सूक्ष्म दृष्टि जीवने मळे छे। तत्वज्ञान एक जुदी वस्तु छे अने तात्पर्य ए पण जुदी वस्तु छे। परमार्थ मार्गनो तात्पर्य समझवू, एनू रहस्य समझवू, तो अपनी पासे जे कई ज्ञान होय छे तत्वज्ञाननो वगैरे एनी अंदर थी पुरुषार्थ करवानो मार्ग मळे छे, साधनानी एक दृष्टि मळे छे अने एने कारणे मार्ग टूंको थाय छे। अनुभव तो एवो छे के जगतना जीवो एटला बधा शब्दोमां तत्वमां विवादमां वादमां एटला गूंचाय छे, एटली जटिलतामां अटवाय छे, आम ने आम वर्षोना वर्षो काढे अने जन्मोना जन्मो काढे, परंतु पोताना आत्मतत्वनी प्राप्तिनी दिशामां हजू साचू कदम पण मंडातू नथी। અને ચર્ચા આવે એટલે જ આવે કે આ માર્ગ તો ઘણો અગમ છે, અગોચર છે. અગમ ગમ ન પડે, બુદ્ધિથી સમજાય નહીં, તર્કથી સમજાય નહીં, ચાતુરીના ચમકારાથી સમજાય નહીં. માર્ગ અગમ છે. બહુ સરસ શબ્દ શાસ્ત્રકારોએ મૂક્યો છે, માર્ગનું સ્વરૂપ અગમ છે. અગમ એટલે આ ઇન્દ્રિયોના જોરે આપણે બધી વસ્તુ જે જાણીએ છીએ એવો પરમાર્થ માર્ગ નથી, નિર્વાણનો માર્ગ એવો નથી, અગમ છે. એટલે એની ગમ સમજણ એનું રહસ્ય એ પકડાશે નહીં. અગોચર છે. ગોચર એટલે નજરે પડવો, અનુભવો, દેખાવો. જીવ પાસે સાધનો શરીર છે અને શરીરની પાંચ ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયોથી પકડવા પ્રયત્ન કરે, આંખથી, કાનથી, નાકથી, સ્વાદથી અને સ્પર્શથી. જગતનો પરિચય આપણને ઇન્દ્રિયોના વિષયથી જ છે. ઇન્દ્રિયોના વિષય સિવાય જગતની અંદર જે તત્વ છે એનો આપણને પરિચય નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે આ નિર્વાણ માર્ગ છે એ અગોચર છે, એ ઇન્દ્રિયોનો વિષય નથી, અતિન્દ્રિય છે, અગોચર છે. અપૂર્વ અવસરની અંદર પ્રભુએ કહ્યું કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આ જ્ઞાન બુદ્ધિનો વિષય નથી, તર્કનો વિષય નથી, વાદ વિવાદનો વિષય નથી. વાદ વિવાદે રે, વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોઈ. આમાં કોઈ વાદ વિવાદથી તો પાર પહોંચી શકે એવી શક્યતા જ નથી. એટલે આપણી પાસે જે મતિ જ્ઞાન છે, જે બુદ્ધિનું, એ આ ઉપયોગી ઉપકારી થઈ શકતું નથી. નિર્માણ માર્ગના બે લક્ષણ કીધા બહુ સરસ, અગમ છે અને અગોચર છે. જો આપણી વ્યવહારિક સમજણથી આ માર્ગ નહીં પકડાય, હું બહુ ભણ્યો છું, ભણેલા ગળેલા હોયને શું ન સમજાય. આપણા મગજમાં એટલી જબરજસ્ત ભ્રાંતિ છે કે જેનો કોઈ સીમા નથી. ભણેલ ગણેલા લોકો પણ આમ કરે છે, અરે ભણેલ ગણેલા એટલે શું સમજેશ તું, બેવકૂફમાં બેવકૂફ કહેવાય તો. જેને પોતાની સૂઝ નથી, પોતાનું ડાપણ નથી, પોતાનો વિવેક નથી, પોતાનું ચિંતન નથી, એ ભણેલો ભણેલો શું કરે. અને અત્યારે સમાજમાં મોટી તકલીફ એ છે કે ભણેલા ગણેલા લોકોથી જ વધારે ને વધારે સમાજની અંદર જે કાંઈ અનિષ્ટ જોવા મળે છે, બગાડ જોવા મળે છે, એ તો ભણેલા ગણેલાથી. જ્યાં સુધી સમાજની અંદર એ નહોતું ત્યાં સુધી ધાર્મિકતા, નીતિમત્તા, કંઈક મૂલ્યોનું ચલણ, કંઈક પ્રભાવ, કંઈક સંબંધ, કંઈક સેવા, કંઈક પરોપકાર એ દેખાતા હતા. પણ જેમ જેમ આ બધા ભણતા ગયા તેમ તેમ આ તો સદગુણોનો દાટ વળી ગયો, સંસ્કારો તો મૃતપ્રાય થઈ ગયા. ભ્રાંતિ આ છે કે ભણેલ ગણેલ હોય તો આપણું કલ્યાણ થાય, એ સ્વાર્થી થાય, એ મતલબી થાય, એ ચાલાક થાય, એ ધૂર્ત થાય, એ બદમાશ થાય અને પોતાનું કામ કાઢી લઈએ ગમે તે સ્થિતિમાં, અને બડિયાના બે ભાગ એ સમાજની વ્યવસ્થા થાય. પરંતુ પરમાર્થ માર્ગ તો એ નથી, એ એને ન મળે. એ પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે થઈને એને એ માર્ગ અગમ્ય છે, એને એને મગજમાં જ ન આવે. ગમે એટલું ભણ્યો, દુનિયાનો મહાનમાં મહાન વિદ્વાન હોય, એને આત્મકલ્યાણનું પૂછવા જઈએ તો એની પાસેથી માર્ગદર્શન ન મળે. પણ કોઈ ત્યાગી સંત, રામકૃષ્ણ પરમહંસ, એ પોતાનું સહી પણ ન કરી શકે, અક્ષર જ્ઞાન પણ નહોતું, પરંતુ એની પાસે જે અદ્ભુત ગમ્યતા હતી, જે પરમાર્થની, આત્માની, ઈશ્વરીય તત્વની, પરમ તત્વની, એ ગમ્યતા જગતના મહાન વિદ્વાનોને એની પાસે બેસાડો તો એની પાસે ન હોય. રમણ મહર્ષિ પાસે જે છે, ગંગા સતી પાસે છે, મીરા પાસે છે, જે આનંદઘન પાસે છે, અને પૂછો કે આનંદઘન કેટલું ભણ્યા હતા. અરે ક્યાં ભણવાનો સવાલ છે. અગમ નિગમના ભેદ જે જાણે છે, આ અગમ નિગમના ભેદ જાણનાર પુરુષ આ અંતરદ્રષ્ટિવાળો પુરુષ છે. બાહ્ય દ્રષ્ટિ ગમે તેટલી તેની વિકસિત હશે તો પણ માર્ગ અગમ છે. નિર્વાણ માર્ગ અગમ છે. એટલે બાહ્ય ઇન્દ્રિયોની સહાયતાથી અથવા વ્યવહારિક કેળવણીની સહાયતાથી આ માર્ગ મળે નહીં. કોઈ એમ કે સ્વાધ્યાયની અંદર ભણેલા ગણેલા લોકો હોય તો વધુ સમજાય, એ પણ એક ભ્રાંતિ છે. એવું નથી, નથી ભણ્યા એનું કલ્યાણ નહીં થતું હોય, થતું હશે. કારણ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાનને પરમાર્થ દ્રષ્ટિ મળે કોઈ ગુરુ પાસેથી, અને એ જ્ઞાનને કોઈ અવળી દ્રષ્ટિ મળે કોઈ શિક્ષક પાસેથી, તો ઓલો ચાલાક થાય, ચતુર થાય, કાબો થાય, બદમાશ થાય, લુચ્ચો થાય, પણ સદગુણ ન આવે એનામાં. અગમ માર્ગ છે, નહીં ગમ નહીં પડે આપણને. અને આપણને ગમ પડવાની માટે જે ભ્રાંતિ છે કે ના હું બધું જાણું છું, ભણેલો ગણેલો છું, બહુ ફેરો છું, દેશ વિદેશ જઈ આવ્યો છું, આ બધી બાધા છે, આ બધા અંતરાય છે માર્ગની અંદર, આ બધા અડચણો છે, નહીં પડે, અગમ્ય છે અને અગોચર છે. અગોચર છે એટલે આપણી સ્થૂળ દ્રષ્ટિથી દેખાય એવો નથી. એને માટે ગમે તેટલા બહારના સાધનો લગાવીએ કે દ્રષ્ટિ છે તો ચશ્મા ચડાવીશું, ચશ્મા ઉપર બાયનોક્યુલર લગાવીશું, બાયનોક્યુલર ઉપર ટેલિસ્કોપ લગાવીશું, તો અંતરિક્ષના કદાચ ગ્રહ ચંદ્ર તારા તને દેખાશે, પણ આત્મા નહીં દેખાય. બધા જ વિજ્ઞાનના સાધનોથી આકાશ ગોચર થશે, ખગોળ શાસ્ત્રમાં અંતરિક્ષ ગોચર થાય, પણ એને નજીકમાં નજીક રહેલો આત્મા ગોચર ન થાય. અંતરિક્ષ તો બહુ દૂર છે, ચંદ્ર તો બહુ દૂર છે, આત્મા એટલો દૂર નથી. શ્વાસથી સમીપમાં ઈસ વસતો છદા, જીવ જાણે નહીં એ બિચારો, જ્ઞાનીઓએ એની ભાષામાં લખ્યું છે કે કસ્તુરી મૃગ જેમ નાભીમાં ઉછળે તે ન જાણે કદી મૃગ બિચારો. કસ્તુરી મૃગની સુગંધથી એ આખા જંગલના જંગલ દોડે છે, અરણ્યમાં ભટકે છે, એ જાણતો નથી કે એની નાભીમાં જ કસ્તુરી મૃગ છે. તેમ શ્વાસથી સમીપમાં ઈશ વસતો છદા, એ ન જાણે બિચારો. આ મનુષ્ય એનું પરમ તત્વ, હિસ ડિવાઇન એન્ટિટી, એ શ્વાસથી સમીપમાં છે, નજીકમાં નજીક એનો સાથી જો કોઈ હોય તો શ્વાસથી પણ દૂર નથી. એ જાણતો નથી અને આખા જગતની શોધખોળ કરે છે, બહિર્દ્રષ્ટિથી આ પરમ તત્વ ઉપલબ્ધ થઈ શકે એમ નથી. અગોચર છે, નહીં દેખાય, નહીં શોધી શકાય, સાધનોથી નહીં મળે, દ્રષ્ટિથી મળશે.
જીણી નયણે કરી માર્ગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો.
જગતની અંદર જ્ઞાની પુરુષ કહે છે કે જેનાથી માર્ગ મળે એ જે દ્રષ્ટિ છે એ દિવ્ય વિચારની દ્રષ્ટિ છે, અંતરદ્રષ્ટિ છે, અંતરચક્ષુ છે. માર્ગનું સ્વરૂપ અંતર્ભેદ છે, બહારથી નહીં મળે. એટલે અગોચર શબ્દ મૂક્યો છે, કોઈ પણ સાધનથી આ માર્ગ શોધી નહીં શકાય. બીજા ગ્રહમાં જવાનો માર્ગ મળશે, બીજી દુનિયામાં જવાનો માર્ગ મળશે, સંશોધન જે કરશે એને બીજા નક્ષત્રોમાં પ્રવેશ કરવાનો માર્ગ મળશે, પરંતુ પોતાની મુક્તિનો માર્ગ એ નહીં મળે. આત્મપ્રાપ્તિનો માર્ગ અગોચર છે, કેમ કે એ બાહ્ય સાધનોથી નહીં મળે. કૃપાળુદેવે એક સરસ શબ્દ લખ્યો છે, ધર્મ એ અંતર સંશોધનનો વિષય છે, બાહ્ય સંશોધનથી નહીં મળે. જો વાત પકડાય તો વાત ઘણી સરળ છે, અને જો ગૂંચાય તો આના જેવો ગૂંચવાળો એ કંઈ નથી. જે પામી ગયા છે ક્ષણમાં પામી ગયા છે, અને જે રેખડા છે અનંત કાળ સુધી એનો કંઈ આરોવારો નથી. બહિર્દ્રષ્ટિ છે ત્યાં સુધી, અંદર જે સત છે, અરૂપી તત્વ છે, જે પરમ તત્વ છે, એની ઓળખ થઈ શકતી નથી. અગમ અગોચર નિર્વાણ માર્ગ છે. નિર્વાણ એટલે અનંતના જન્મ મરણનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એ અવસ્થા એ નિર્વાણ છે. નિર્વાણ છે. આ આત્માને ફરીથી દેહ ધારણ કરવો પડે નહીં. વાણ એટલે શરીર અને નિર્વાણ એટલે જેને હવે શરીર પ્રાપ્ત કરવાની કોઈ આવશ્યકતા નથી. એવી જેની અવસ્થા ઉત્કૃષ્ટ શુદ્ધ પરમ શુદ્ધ થઈ છે, સર્વ કર્મથી રહિત થઈ છે, સર્વ દોષથી રહિત થઈ છે, એવી નિર્દોષ અવસ્થા, એવું આત્મવિશુદ્ધિ જેને પ્રાપ્ત કરી છે, એણે હવે આ સંસારમાં જન્મ તો કર્મનું દુઃખ ભોગવવા માટે કરવું પડે જન્મ, એને હવે કોઈ કર્મ જ નથી, તો જન્મ ધારણ કરવાપણું નથી, શરીર ધારણ કરવાપણું નથી, એને નિર્વાણ કહે છે. આ નિર્વાણ માર્ગ અનાદિનું અનંતનું જન્મ મરણનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એવો માર્ગ, એ અગમ પણ છે અને અગોચર પણ છે. અગમ છે એટલે આ બુદ્ધિના મનના વિકલ્પના વિચારના તર્કના વાદ વિવાદના લોજિક ઇન્ડક્ટિવ લોજિક સબ્જેક્ટિવ લોજિક આ ઘણું ઘણું છે જગતની અંદર, એકેયથી પકડાય એમ નથી, એકેયથી સમજાય એમ નથી. એના સેમિનાર કરો, એની કોન્ફરન્સો કરો, અરે ત્યાં સુધી કે કદાચ ઇન્ટરનેટ લઈને સર્ફિંગ કરો, નિર્વાણ માર્ગ ન પકડાય. તમને દલીલની ચાર વસ્તુ મળે ચર્ચા કરવાની, અંતરદ્રષ્ટિ પ્રાપ્ત ન થાય. અને અગોચર છે, નહીં મળે, આ શોધવાથી નહીં મળે, બહાર શોધવાથી તો નહીં જ મળે. હે જીવ તું ભ્રમામાં, બહાર શોધવાથી નહીં મળે, અંતરનું સુખ અંતરમાં છે. આ જે સ્વરૂપ છે એ તારામાં જ છે. આ જ્યાં સુધી ન પહોંચીએ આ દ્રષ્ટિ સુધી, તો પરમાર્થ માર્ગની યાત્રા એ શરૂ ક્યાં કરશે? આત્મા એ જ પરમાત્મા છે, આત્માનું પરમ સ્વરૂપ એ પોતાનું પોતામાં જ છે, એ પોતાથી બહાર ક્યાંય નથી. બહાર આખો લોક જાણે છે, જ્ઞાન અપેક્ષાએ આખો લોક જાણે છે, પણ પોતાનું અસ્તિત્વ જે છે અસંખ્ય પ્રદેશાત્મક, એ પ્રદેશની દ્રષ્ટિએ પોતાની કાયા છોડીને બહાર ક્યાંય છે નહીં. એ સુખ દુઃખનો અનુભવ ત્યાં જ કરે છે. બહાર તો ઘણું હશે, ક્યાંક આગ લાગી છે એને શું થાય? કંઈ ન થાય. ક્યાંક ધરતીકંપ આવ્યા છે, અહીંયા શું થાય છે? કંઈ ન થાય. પરંતુ મારા પગ નીચેની ધરતી જરા હલે તો, એક આસની હલે તો ધરતીકંપ તો દૂર રહ્યો 7.2 નો, તો એમ થાય ખુરશી ઉપર બેઠા છે ને અરે પાયો હલે છો, મરી ગયા. કારણ કે આ આત્મા અહીંયા જ છે, પોતાના શરીરની અંદર સમાવિષ્ટ છે. એટલે કહ્યું અગોચર છે, ધ્યાન રાખજો, એમાં સંશય નથી. હવે સમજાવે છે કેમ. પોતાની શક્તિએ સદગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે એમ વારંવાર દેખાય છે. પોતાની શક્તિએ, પોતાની પાસે શક્તિ શું છે તો જગતને જાણવા માટે ઇન્દ્રિય જ્ઞાન છે. જગતને ગમ્ય કરવા માટે કોઈ પણ વસ્તુ હું જાણું, કોઈ પણ પરિસ્થિતિ જાણું, કોઈ પણ પદાર્થને જાણું, લાવો મારી પાસે. જેની પાસે આવું ઇન્દ્રિયનું જ્ઞાન છે બહુ સરસ, એને બધી વસ્તુ, કોઈ વસ્તુ અશક્ય નથી. પણ આ આત્મતત્વની વાત એમાં ન આવે. તો પોતાની શક્તિએ બીજું જાણી શકાશે, આત્મા નહીં જાણી શકાય. અને અગોચરમાં મારી પાસે ઘણા સાધનો છે, હું ગમે તે શોધી કાઢું તો કદાચ કોલંબસ અમેરિકાને શોધી શકે, આત્માને ન શોધી શકે. તો એવી સ્થિતિમાં એક અગોચર છે, પોતાની શક્તિએ સદગુરુના આશ્રય વિના માર્ગ જેણે સાધ્યો છે, માર્ગને જે પામ્યો છે, પામેલો જ પમાડે, જાગેલો જ જગાડે, આ અધ્યાત્મ માર્ગનો સૂત્ર છે. પામેલો પમાડશે, આ માર્ગને જે પામ્યો છે એ પમાડી શકશે. એના આશ્રય વિના, એના માર્ગદર્શન વિના, એની સહાયતા વિના, પોતાની શક્તિએ ગમે તેવો સામર્થ્યવાન હોય, ચક્રવર્તી હોય, ચક્રવર્તી હોય, એ જગતની દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકે, નિર્વાણ માર્ગ પ્રાપ્ત ન કરી શકે સદગુરુના આશ્રય વિના. કેમ કે નિર્વાણ માર્ગ માટે એની પાસેની જે શક્તિઓ છે એ શક્તિ અહીંયા બિનમતલબી છે. એની પાસે ધનની શક્તિ છે, અધિકારની શક્તિ છે, સૈન્યની શક્તિ છે, રાજની શક્તિ છે, જે શક્તિ હોય છે જગતમાં બેસ્ટ શક્તિઓ છે, એ નિર્માણ માર્ગ શોધવામાં ઉપકારી થઈ શકે એમ નથી. સદગુરુ પાસે એક શક્તિ છે, આત્મજ્ઞાન, નિજ આત્મ તત્વનો અનુભવ છે. આત્મા જેને જાણ્યો છે, આત્મા જેને પ્રાપ્ત છે અને આત્મા જેને પ્રગટ છે, જેને આત્મા પ્રગટ છે, આવો પ્રગટરૂપ ચૈતન્ય પુરુષ જે છે એના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે. એક સાદી સમજ આવી જાય ને કે આપણે જે જોઈએ છીએ ક્યાંથી મળે, કેવી રીતે મળે, શું કરવાથી મળે, તોય ઘણું એ જાણતા ન હોય અને પહાડ સાથે માથા ફોડ્યા કરીએ શું વળે. એમ ધર્મના નામે અત્યારે ચારે બાજુ આ માથા ફોડવાના ધંધા ચાલે છે. જે જાણતો નથી એને લોકો વળગ્યા છે, અને આમ ને આમ જન્મોના જન્મ પસાર થતા જાય છે. પેલો ભજનીક છે એ તો બહુ સાદી ભાષામાં કહીએ, એની પાસે બહુ ઊંચી ભાષા ન હોય, પણ એ લહેર લગાવે જ્યારે ભજનમાં આવે ત્યારે. અનેક યુગ વિત્યારે તું જ પંથે ચાલતા રે, નાવ્યો નાવ્યો માર ગડાનો પાર, અનેક યુગ વિત્યારે તું જ પંથે ચાલતા રે. કેટલા યુગ વીતી ગયા આ પરમાર્થના નામે, ધર્મની ભ્રાંતિના નામે ચાલતા ચાલતા ચાલતા, એક ડગલું ચલાયું નહીં, અને ગાચીના બળદની જેમ જ્યારે આંખ ખોલી ત્યારે હતા ત્યાં ને ત્યાં છીએ. એક ઘાણીનો બળદ એના ચક્રાવામાંથી પણ એક ડગલું બહાર નીકળી શક્યો, એમ ભવના ચક્રાવામાંથી અમે ક્યાંય બહાર નીકળ્યા નથી. કદાચ આ બાજુ હતા એને બદલે આ બાજુ આવ્યા હોય, એ સિવાય કઈ ફરક. અનેક યુગ વીત્યા, માર્ગ કેની પાસેથી મળે એ સમજ્યા વિના માર્ગે દોડાદોડ કરવાની શું અર્થ છે. બળદને ગતિ ઘણી છે પણ પ્રગતિ નથી, ગતિ ઘણી છે પણ પ્રગતિ નથી, દિશા નથી. એમ વારંવાર દેખાય છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમારો તો અનુભવ છે કે જગતના જીવો આટલો બધો પરિશ્રમ કરે છે, આવી એની સદિચ્છા છે, સંસારનો ખેદ છે, ભવચક્રથી મુક્ત થવું છે, પરમ તત્વને પરમાત્મા તત્વને પામવું છે, કેમ પામતા નથી, કેમ પામતા નથી. આવા એટલા વેધક પ્રશ્નો શ્રીમદ રાજચંદ્રજીએ મુમુક્ષુની સામે વારંવાર મૂક્યા છે. આવો પ્રશ્ન જે સર્વવીરતીધારી સંત છે લઘુરાજ સ્વામી, જે દીક્ષિત મુનિ છે, 14 વર્ષ થયા એક વિતરાગના સાધુની જેમ પરિભ્રમણ કરે છે માર્ગના આધારે, એને લખે છે કે મુનિ જીવને માર્ગ મળ્યો નથી, એનું કારણ શું એવું લાગે છે તમને? જો લાગે કે માર્ગ મળ્યો નથી તો સાથેનો પત્ર વાંચજો. પત્રમાં પત્ર મોકલે છે, પહેલા આટલું જ લખે છે કે અનંતનું પરિભ્રમણ કરવા છતાં, અનંત કાળ થયા ચાલવા છતાં માર્ગ નથી મળ્યો, ચાલવાનું ચાલુ છે, થાકી ગયા છીએ, ચાલવાનું ચાલુ છે પણ હજી કઈ માર્ગ નથી મળ્યો. આવું જો લાગે તો હે મુનિ સાથેનો પત્ર વાંચજો. પત્રાંક 194 અદભુત વાત બધી મૂકી છે. સદગુરુનો આશ્રય ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવો પુરુષ. જગતનો કોઈ પણ વસ્તુ જેને બાધારૂપ નથી, પ્રતિબંધરૂપ નથી, ન દ્રવ્ય, ન ક્ષેત્રથી, ન કાળથી, ન ભાવથી, પોતાના પરમ તત્વ સાથે જે એકરૂપ થયો છે, એકાકાર થયો છે, એ અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે. અને એવા પુરુષની સમ્યક પ્રતીતિ અને એના ચરણાનબિંદનું સેવન, એટલે એમની આજ્ઞાનું, એમના બોધનું, એનું સેવન કર્યા વિના જીવને માર્ગ મળવો અસંભવ છે. કાં તો આવા પુરુષ મળ્યા નથી, મળ્યા છે તો ઓળખ્યા નથી, અને ઓળખાણ પછી એની જે ભક્તિ થવી જોઈએ તો પ્રતીતિ થાય એ ભક્તિ કરી નથી, અને પરિણામ એ આવ્યું છે કે જીવ માર્ગથી વંચિત રહ્યો છે. સદગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે. કયો? નિર્વાણનો માર્ગ. કેવો છે? અગમ છે અને અગોચર છે. ક્યાં સુધી? સદગુરુ મળ્યા નથી ત્યાં સુધી. સદગુરુ મળે તો સુગમ અને સુગોચર. જે અગમ અને અગોચર છે એ માર્ગ પ્રાપ્ત કરનાર પુરુષની જો આપણને નિશ્રા પ્રાપ્ત થાય, એમની અનુગ્રહ પ્રાપ્ત થાય, કૃપા પ્રાપ્ત થાય, તો સુગમ અને સુગોચર છે. શબ્દ માત્ર અની જગ્યાએ સુ મૂકી દીધો, કૃપાળુ દેવે. અધર્મથી રખડીએ છીએ, સુધર્મથી તરી જઈશ. ક્યાં કુ ને સુ, કુ ધર્મ, કુ ગુરુ, કુ દેવ, એની સામે સુગુરુ, સુધર્મ, સુદેવ. લક્ષણથી પકડો, પરંપરાથી નહીં, ઓગસંજ્ઞાથી નહીં, મિથ્યા માન્યતાથી નહીં. લક્ષણ પ્રત્યક્ષ આત્મતત્વ જેને પ્રાપ્ત છે, જે વિતરાગ છે, આ દેવનું લક્ષણ છે. જે નિર્ગ્રંથ છે એ ગુરુનું લક્ષણ છે. અને જેની અંદર કરુણા, અપાર દયા છે, આ ધર્મનું લક્ષણ છે. જે કોઈ જીવ પ્રત્યેની વિરાધના નથી, આ ધર્મનું લક્ષણ છે. સંભાવ, સમદ્રષ્ટિ, સર્વ જગતના સર્વ જીવ દ્રવ્ય પ્રત્યે નિરંતર પ્રેમ, કરુણા, આ ધર્મનું લક્ષણ છે. આનો જે અભાવ છે ત્યાં ધર્મનું તત્વ એટલું ખૂટે છે. તો એવા એમ કે છે એ માર્ગ શોધવો અશક્ય છે. એથી આગળ વધીને એક શબ્દ મૂકે છે, કૃપાળુ દેવ. એટલું જ નહીં પણ શ્રી સદગુરુના ચરણના આશ્રય કરી બોધ બીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. ભાઈ, સદગુરુ વિના તો માર્ગ પોતાની શક્તિએ શોધવો અશક્ય છે. પણ માનો કે સદગુરુના આશ્રયે, એના ચરણના આશ્રયે કરીને જીવને બોધ બીજની પ્રાપ્તિ થાય. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ સંગ્રહ પરિગ્રહ, જગતના કોઈ પદાર્થો, કોઈ પરભાવો મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું કેવળ અવિનાશી એવો આત્મા છું. આવું બોધબીજ મળે કે આ અન્ય ભાવ છે અને આ આત્મભાવ છે. બાકીના બધા જે કંઈ ભાવ છે એ સંબંધો છે, સંગ છે, એ સંયોગ છે, એ બધું જ પૂર્વ કર્મને આધીન છે, પર છે, સ્વ નથી. એ બદલાય છે. આ જન્મમાં એ છે, બીજા જન્મમાં બીજું સ્વરૂપ હશે. સંબંધ એમને એમ રહેશે. સંબંધ હશે, સંગ હશે, સંયોગ હશે, પણ એનું સ્વરૂપ બદલાઈ જશે. આ સ્થિતિ જગતની છે. જ્ઞાની કહે છે કે આવું બોધબીજ જેને મળે, કોઈ ગુરુ બતાવે કે તું આ જગતના સંગથી તારું સ્વરૂપ જુદું છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આવા સાદા ભજનો દ્વારા સમજાવે કે ભાઈ આ જગતમાં કોઈ કોઈનું નથી ને. નારદ અને વાલિયાની વાર્તા દ્વારા સમજાવે કે જા પૂછ તારા સગાવાળાને કે તમે કોઈ અધર્મમાં અને પાપમાં ભાગીદાર છો, આના કોઈ કૃત્યો આવે, આવી ક્રિયાના દુઃખનું આવે, શિક્ષા આવે, તેમાં ભાગીદાર છો? તો ના પાડી બધાએ, માતા, પિતા, પત્ની, પુત્ર, ભાઈ ભાંડુ સ્વજન પરિજન કોઈ પાપમાં ભાગીદાર થવા તૈયાર નથી. આનાથી મુનિએ સમજાવ્યું શ્રેણિક મહારાજાને કે ભયંકર રોગ આવ્યો અને રોગનું દુઃખનું કોઈ નિવારણ નહોતું, અને જ્યાં કોઈ એવી વાત આવી તો એ આપવા માટે કંઈ જીવ આપવો પડે તો બાપે તૈયાર ન થાય ને માય તૈયાર ન થાય, પત્ની તૈયાર ન થાય કે પતિ તૈયાર ન થાય. સૌ સૌના કર્મ સૌએ જ ભોગવવા પડે છે, આ અનાદિનો નિયમ છે, આ ઋત છે. સતની સામે જેમ આત્મા સત છે એમ પોતાના કરેલા કર્મનું ફળ પોતાએ જ ભોગવવું પડે એ ઋત છે. સત અને ઋતના નિયમોમાં કદાપિ કોઈ કાળે બદલ થઈ શકતો નથી. આ વસુંધરાનો ન્યાય છે, કુદરતનો કાયદો છે, આ કર્મનો સિદ્ધાંત છે. આમાં કોઈ ઈશ્વરની જરૂર નથી, આ સ્વયં સંચાલિત છે. આત્મા અને કર્મ બંને પ્રભાવી તત્વ છે અને એ અનુસાર એના શુભાશુભ કર્મ અનુસાર આ જીવ એનું ફળ ભોગવ્યા જ કરે છે, કોઈ એમાંથી છોડાવી શકે નહીં. તો ત્યાં બતાવે છે કે બોધ બીજની પ્રાપ્તિ થાય ત્યારે કોઈ સદગુરુ મળે અને સમજાવે. શિષ્યને વૈરાગ્ય લાવવા માટે ઘણીવાર ગુરુ આવું એને રૂપક આપે કે તું માંદો પડજે અને પછી હું આવીશ અને આ પાણી મંતરેલું જે પીસે મરી જશે પણ તું જીવી જઈશ, હવે કેજે કોણ પીવા તૈયાર થાય. અને બીજે દિવસે શિષ્યએ કીધું, અરે હોય કઈ, મારી માં તો મારા માટે બધું, અરે મારી પત્ની તો જાન દઈ દે. તો કે બધાની વાત અત્યારે તારી પાસે રાખ, કાલ વાત. અને બીજે દી આવ્યા એ ગુરુ અને કીધું કે આ મંત્રી લીધું, આ બા પી જાવ એટલે આ છોકરો સાજો થઈ જાય, જીવતો થઈ જાય. બોલો કે મારે હજી જાત્રા કરવી છે, બાપ કે મારે હજી આ કામ છે, પત્ની કે મારે છોકરા ઉછેરવા છે. બોલો કે આયલા કરે સંસાર છે નહીં, તમે કોઈ તૈયાર નથી. આ જ બતાવે છે, આવું બોધવિધ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય કે તું ભલે સંઘમાં રહે, સંયોગમાં રહે, સંબંધમાં રહે, સારી રીતે રહે, કોઈ સાથે વેરઝેર કરવાની કારણ નથી. સંઘ છે એટલે દ્વેષ કરવાની જરૂર નથી, સંયોગ છે એટલે એના સામે ધિક્કારની જરૂર નથી, તિરસ્કારની જરૂર નથી, પણ મોહની પણ જરૂર નથી, રાગની એ જરૂર નથી. તારે રાગ ન કરવો એનો મતલબ એ નહીં કે દ્વેષ કર. અને કોઈ જ્ઞાની કોઈ સંતે કહ્યું નથી કે સંસાર સાથે દુશ્મની કર. આ જીવની અવળી સમજ એવી છે કે જેવું સમજે કે સગાવાલા બધા દુશ્મન છે, હા બસ તમે મારા બધા કાળ થઈને આવ્યા છે, તમે આમ છો, નડો, કોઈ નડતું નથી, તું જ તને નડસ. તરત જ એનામાં નેગેટિવ ભાવ આવી જાય છે, રાગ અને દ્વેષ બંને નહીં કરવાના. સંયોગ છે સંબંધ છે, સંયોગ છે સંબંધ છે, સંઘ છે તો જરૂર એની સાથે રહેવું, પણ નિષ્પૃહ બનીને રહેવું, નિષ્પૃહ બની જવું, કોઈ અપેક્ષા રાખવી નહીં. સરસ પદ બોલ્યા આપણે, આશા ઔરને કી ક્યા, કોઈ અન્યની આશા કરમાં, તારો આત્મા જ એ તને તારનાર છે, અનંત સુખનું ધામ છે. પણ જે સંબંધ છે નિભાવી લે, એને જેમ તિરસ્કાર કરવાની જરૂર નથી એમ રાગ કરવાની પણ જરૂર નથી. આ જીવને વાંધો એ પડે છે કે કાંઈ રાગ કરે ને કાંઈ દ્વેષ કરે, કાંઈ ભાઈબંધી કરે ને કાંઈ દુશ્મની કરે. આ રાજકારણ જેવું, જે આપણી સાથે નહીં આપણી સામે, નિયમ સીધો. રાજકારણનો નિયમ શું? કે જે સાથે નહીં તે સામે, સંસારમાં ન હોય, અધ્યાત્મમાં આ ન હોય, સાથે ન હોય સામે છે એવું કેમ નક્કી કરી લીધું? તો કે એમ જ હોય. ગુરુ પાસેથી આ બોધ બીજ મળી જાય છે કે તારું સ્વરૂપ સનાતન સત્ય છે, તું એકાકી છો, એકલો આવ્યો, એકલો જવાનો, કોઈ સાથી કોઈ સંગી તારી સાથે આવે નહીં. જન્મોજન્મ આવા સંગીઓ મળે, સાથીઓ મળે, ભાઈબંધો મળે, સગાઓ મળે, પણ એ પર્યાય પૂરી થાય એટલે બધું બદલાય.
એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, જન્મવું પણ એકલાને, જીવવું પણ એકલાને, તરવું પણ એકલાને, ડૂબવું પણ એકલાને, એકલા રહીને અમે તરી રે જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આ બોધબીજ છે, સંતોએ ગાયા છે, ભજનોમાં ગાયા છે, પદોમાં ગાયા છે. આ બોધબીજ છે. આવું બોધબીજ પ્રાપ્ત થાય સંતો પાસેથી થાય, વ્યવહારિક જગતમાંથી નહીં થાય. વ્યવહારિક જગતમાંથી તો મતલબ અને સ્વાર્થ સમજાવી દેશે. બોલો, એક છોકરાને બાપાએ, વેપારીએ દિવાલ ઉપર ચડાવ્યો, પછી કીધું કે ઉપરથી માર ભૂસકો. બોલો કે બાપા હું નીચે પડી જાઉં, મરી જાઉં, હું ઊભો છું, તારો બાપ છું. અને એને ઓલાએ ઠેકડો માર્યો ને આને હાથ ખસેડી લીધા. ઓલાને વાયગું, છોકરો ખૂબ રેડો, ફરિયાદ કરી કે તમે ઊભા તને મને પકડો નહીં. તો કે મારે તને સંસ્કાર આપવા હતા, શિક્ષણ આપવું હતું. શું? તો કે ધંધામાં હગા બાપનો વિશ્વાસ. આ સંસાર છે, એ તારામાં કોઈ દી મારા પ્રત્યે પણ, નહીતર તું આગળ નહીં વધી શક. આ સંસારની કેવણી છે. સંસાર પાસેથી આવા બોધબીજ મળે છે, અનંતના, પરિભ્રમણના, લુચ્ચાઈના, સ્વાર્થના, મતલબના, દગાના, વિશ્વાસઘાતના. એ બોધબીજ જે પ્રાપ્ત થાય છે અહીંયા, કે કોઈ તારું નથી, એ પરમાર્થથી છે. અને અહીંયા બાપ પણ શીખડાવે છે કે હગો બાપ પણ તારો નથી, એ સ્વાર્થથી છે. દ્રષ્ટિમાં બંનેમાં ફરક છે. અહીંયા કહે છે એવું સદગુરુના આશ્રય કરીને બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. આવું બોધબીજ મળ્યું હોય કદાચ ક્યાંક પૂર્વના યોગે, પુણ્યના યોગે, પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. કોઈ એવા પુણ્ય હતા સદગુરુનો યોગ મળ્યો અને આવું બોધબીજ મળી ગયું, આવું બોધબીજ મળી ગયું એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. એ સદગુરુનો સમાગમ કરજે, એનું જ્ઞાન, એનો બોધ, એની આજ્ઞા, એનું પાલન, એ પુરુષ હોય કે ન હોય, સમાગમનો અર્થ કે એને કહેલો જે સત છે, એ જ્ઞાન સ્વરૂપ છે, બોધ સ્વરૂપ છે, એની સાથે તારો અનુબંધ ચાલુ રાખજે, નિત્ય કર્તવ્ય છે. સાહેબ કારણ શું? એકવાર બોધબીજ મળી ગયું પછી અમે આગળ ન વધીએ? તો અહીંયા એક છેલ્લું વાક્ય કહે છે, જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. તને બોધ મળશે, ગુરુ પાસેથી ચાવી મળશે, ગુરુ પાસેથી બીજજ્ઞાન મળશે, પણ જગતના પ્રસંગ જોતા, જગતના પ્રસંગ, આખું જગત સ્વાર્થ, દંભ, મતાર્થ, મોહાંધ, આંધળું છે. જગત આખું સ્વાર્થમય છે. એના પ્રસંગ જોતા આવો સમાગમ જો તારો નહીં હોય અને આશ્રય નહીં હોય તો તને જે બોધબીજ પ્રાપ્ત થયું છે એ નિરાલંબપણે, એટલે સદગુરુના બોધના આશ્રય વિના સ્થિર રહેવું વિકટ છે, ટકી નહીં શકતું, સંસારના પ્રવાહમાં ટકી નહીં શકે. કથા વાર્તામાં સાંભળું, સત્સંગમાં, સદવિચારમાં, શાસ્ત્ર શ્રવણમાં, શાસ્ત્ર પઠનમાં બહુ સારી વાતો એણે સાંભળી, બેચાડી બેસાડી, અને જેવો સંસારમાં ગયો બધા જ પ્રવાહ વિપરીત, ટકી ન શકે. થોડો થોડો પ્રયત્ન કરે પણ પછી બે પાંચ વખત પછી તો નક્કી કરે કે મૂકો લપ, હવે આપણે કંઈ આ બધું મંદિર બંદિર કંઈ આમાં ઉપયોગી થાય એમ નહીં, તો ધંધો હાલે નહીં, ખલાસ નક્કી કરી નાખે, થાકી જાય. સદગુરુના આશ્રય વિના એનો બોધ, એનો સદવિચાર એ પણ ટકે નહીં, એનો સુવિચાર ટકે નહીં. એટલે ઘરમાંથી સારા મળેલા સંસ્કાર, સ્કૂલમાંથી મળે સારા મળેલા સંસ્કાર, મંદિરોમાંથી સારા મળેલા સંસ્કાર, એ જીવ જેવો સંસારની યુદ્ધના મેદાનમાં પડે છે આ બધા સંસ્કારો ચલિત થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. કારણ જગતનો પ્રસંગ એવો છે, ભૂલાવો કરી દે. પોતાનું બળ જો ન હોય, આરાધનાનું સાધનાનું બળ ન હોય, તો કેવળ શબ્દો આપણને સાથ આપી શકે નહીં. આપણી પાસે પરમાર્થના શબ્દો હોય, હા ભાઈ સત્ય આમ ને, નીતિ આમ ને, ધર્મ આમ ને, બધી વાત સાચી છે, પરોપકાર, સેવા, કરુણા, આ બધી વાત શબ્દો છે. સાધના નહીં હોય તો શબ્દોની પાછળ સંબલ ઊભું નહીં થાય, સાધનાના સંબલ વિના ટકી નહીં શકે. અને સાધના એ સદગુરુના બોધના આલંબન વિના સાધના દ્રઢ નહીં થાય. માટે કહ્યું છે, જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે, આ અનુભવની વાત લખે છે, તેવા સમાગમ અને આશ્રય વિના, આવા સદગુરુના સમાગમ અને આશ્રય વિના, નિરાલંબ બોધ કોઈના આધાર વિના, એટલે ફરી પોતાની શક્તિ ઉપર આવીને ઉભો રહી ગયો, એ સ્થિર રહેવો વિકટ છે. આ બોધ સ્થિર રહી શકશે નહીં, ચલિત થઈ જશે. અને ભલભલા લોકો આપણે કહીને કે પેલા કેવો ડાયો હતો, પેલા ચૂંટાવા આવ્યો ત્યારે તો આના જેવો એકે સજ્જન નહોતો, અને હવે હવે એ તો એવો હરામી છે કે આનું તો કંઈ નામ લેવા જેવું નથી. ક્યાંના ક્યાં વયા ગયા? તો કારણ કે જગતના પ્રસંગની અંદર આ કોઈ ટકી શકા નહીં. પત્ર અહીંયા 647 પૂરો થાય છે, 648 મુંબઈ, આસો 1951. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવવું યોગ્ય નથી. આ એક જ લીટી, પત્ર પૂરો થાય છે. જ્ઞાનીની વાતને પાર પામવું કસોટી કરી નાખે. આપણી દ્રશ્યને અદ્રશ્ય કર્યું, આ જ્ઞાનીનું અનંત ઐશ્વર્ય શું છે? ઐશ્વર્ય એટલે શક્તિ, દિવ્ય શક્તિ, ડિવાઇન પાવર, એને ઐશ્વર્ય કહેવાય. અને એ અનંત છે, આત્માની શક્તિ અનંત છે, પરમાત્માની શક્તિ અનંત છે, પ્રત્યેક આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે. આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, આ એ અનંત વીર્ય છે, આ એનું અનંત ઐશ્વર્ય વીર્ય. અને આની તાકાત, આના ચમત્કાર, આની લબ્ધિ કોઈ એવી છે જ્ઞાની પુરુષોનું. કેવું છે? તો કે એક જ વસ્તુ કીધી, એનું અનંત આ વૈર્ય ઐશ્વર્ય સમજવા માટે દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય. સાહેબ આ તો જાદુનો ખેલ થયો, આવું તો અમારો કેલાલે કરે છે. સ્ટેજ ઉપરથી હાથી ગુમ કરી દી, માણા ગુમ કરી દી, અને નો એવા પંખીડા બતાવે. આ જ્ઞાની પુરુષોનું ઐશ્વર્ય છે કે ઓલા વિદ્યાવાળાનું ઐશ્વર્ય છે? એણે શું દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને શું એને અદ્રશ્યને દ્રશ્ય કર્યું? અદ્ભુત વાત. જ્ઞાની પુરુષના વચનની અંદર એવું રહસ્ય, એવું તાત્પર્ય હોય છે. એને આ જ્ઞાની પુરુષોનું અનંત ઐશ્વર્ય વીર્ય કીધું કે જુઓ આની તાકાત, જુઓ આની શક્તિ અમાપ છે. આ જ્ઞાની પુરુષોએ તો કે સાહેબ શું જ્ઞાની પુરુષોના સામર્થ્યની શું વાત તો કરો, કેવું એનું સામર્થ્ય, કેવી એની શક્તિ? તો કે દ્રશ્યને અદ્રશ્ય કરે અને અદ્રશ્યને દ્રશ્ય કરે. જગતની અંદર 6 દ્રવ્ય છે, એની અંદર જીવ અને પૂતગલ 2 દ્રવ્ય રમતા દ્રવ્ય છે, પરિણમતા દ્રવ્ય છે, એકમેકમાં ભળતા દ્રવ્ય છે, એક સાથે એકમેક સાથે જોડાતા દ્રવ્ય છે. એમાં એક રૂપી છે અને બીજું અરૂપી છે. આત્મા અરૂપી છે અને આખું પૂતગળ જગત રૂપી છે. આ જ્ઞાનીઓએ આ કામ કર્યું. જે અદ્રશ્ય આત્મતત્વ છે, જે જગતમાં અનેક વૈજ્ઞાનિકોને નથી મળ્યું, અનેક શોધખોળ કરવાળાને નથી મળ્યું, અને જે કંઈ કહીએ કે મોટા મોટા સાયન્ટિસ્ટ, આ કોઈને પ્રાપ્ત નથી થયું એવું તત્વ, આત્મતત્વ એને દ્રશ્ય કર્યું વિવેકાનંદે. રામકૃષ્ણ પરમહંસને પૂછ્યો પ્રશ્ન, એક જ પૂછ્યો, તમે ઈશ્વરને જોયો છે? પેલા વેલા તો એ પ્રશ્ન એને અનેક લોકોને પૂછ્યો, કેશવચંદ્ર ચટ્ટોપાધ્યાયને પૂછ્યો, દેવેન્દ્રનાથ ઠાકોરને પૂછ્યો, રવીન્દ્રનાથના પિતા, બધાએ વિલિયમ હેસ્ટીને પૂછ્યો કે તમે કોઈએ ઈશ્વરને જોયો છે કે વાતો કરો છો બધા? કેમકે આના મગજની અંદર જો ઈશ્વર હોય તો મારે એનો સાક્ષાત્કાર કરવો છે, જો સત્ય હોય તો એની અનુભૂતિ કરવી છે, બસ નહીં તો આ બધો અભ્યાસ એ બધો વ્યર્થ છે. અને એવી વાત એને એના કોલેજની અંદર પ્રિન્સિપાલ એક વર્ણન કરતા હતા, ખેતરની કન્યાનું, એકાંતની અંદર કેવું દિવ્ય તત્વ છે ડિવાઇન, એ બધી વાત જરા લાંબી છે. એમાંથી એને આ સ્ફૂર્ણા થઈ કે જો આવી કઈ વાત હોય, અને આ નરેન્દ્રને જિજ્ઞાસા જાગી સતની કે ઈશ્વર હોય તો મારે જોવો છે, સત હોય તો મારે એનો સાક્ષાત્કાર કરવો છે. પૂછ્યું એને કે સાહેબ આ ક્યાંથી મળશે? તો કે બેટા હું તો કોલેજનો પ્રોફેસર છું, તને આ કાવ્ય સમજાવું, સોલિટરી રીત પર નામનું કાવ્ય હતું એ સમજાવ્યું, પણ આ પરમ તત્વની અનુભૂતિ મને નથી. તારે આ અનુભૂતિ કરવી હોય તો તું આ કહેવાતા પંડિતો સંતો જ્ઞાનીઓ એના શરણમાં જા. અને એ ત્યારે બ્રહ્મો સમાજના સ્થાપક, એ વખતે આ ટાગોરના પિતા, આ બધા ગંગા નદીમાં ઝૂંપડીમાં રહેતા હતા એવા સંત હતા એ કક્ષાના, એની બધાની પાસે જઈને આણે પ્રશ્ન એક જ કર્યો છે કે તમે ઈશ્વરને જોયો છે? આ આત્મતત્વને આપે જોયું છે, અનુભવ્યું છે? ક્યાંયથી જવાબ મળતો નથી. અને એટલી બધી એની અંદર નિરાશા આવે છે. એક દિવસ તો વહેલા ઉઠીને પોતાના બધા જ પુસ્તકોનું પોટલું વાળીને ગંગામાં નાખ્યા 4 વાગે, કે મારા કાંઈ આ ગ્રંથોનું કાંઈ કામ નથી. જે ગ્રંથ મને સત્યની અનુભૂતિ ન કરાવી શકે, ઈશ્વર તત્વનો સાક્ષાત્કાર ન કરાવી શકે, આ બધું જ જ્ઞાન મારા માટે વ્યર્થ છે. આ સ્થિતિએ પહોંચેલો અર્ધ પાગલ જેવો થઈ જાય. ત્યારે એના કાકાએ કીધું એને કે નરેન્દ્ર આમ કેમ આ કોલેજનો આટલો, ત્યારે તો પ્રિન્સિપાલે સર્ટિફિકેટ આપ્યું હતું કે આખા યુરોપની અંદર નરેન્દ્ર જેવો તેજસ્વી કોઈ બાળક નથી આખા યુરોપમાં, એ આ કેમ આમ થઈ ગયો છે? તો કે મારે ઈશ્વરને જોવો છે. આ બધી વાત આવે છે હું સમજતો નથી, અને મારા પ્રિન્સિપાલ કહે છે અમને કંઈ ખબર નથી, અને જેની પાસે જાઉં છું આ બધા જ્ઞાની પુરુષો એ તમને જુદી જુદી યુક્તિ સમજાવે છે, પણ આ વાત કોઈ જોઈને એવું કહેતું નથી. ત્યારે કાકાએ કીધું કે બેટા ખરેખર તને ઝંખના છે આવી પરમ તત્વના અનુભૂતિની, તો તું કેમ દક્ષિણેશ્વરની અંદર કાલી માતાનું મંદિર છે એની અંદર એક અવધૂત પૂજારી છે રામકૃષ્ણનું નામ છે એની પાસે જા, કદાચ તારા મનનું સમાધાન એ કરાવી શકે. અત્યારે તો મને એ લાગે છે. ઘટના એમ કહે છે કે બીજે દિવસે ગયા અને રામકૃષ્ણ પરમહંસ સવારના પોરમાં 4:30 વાગે ગંગા સ્નાન કરીને આવતા હતા અને આ જઈને સીધો પડે છે અને પકડીને ભેટીને એમ જ કહે છે કે મહર્ષિ તમે ઈશ્વરને જોયો છે? બીજું કાંઈ વાત નહીં, વાત એટલી જ. અને મહર્ષિ એની આંખ સામે જુએ છે. યોગી યોગીને પણ કહે, ઘાયલ કી ગત ઘાયલ જાણે. આ નેત્રો ઓળખી લે છે, મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખે છે અને મહાત્મા સાચા મુમુક્ષુને ઓળખે છે. જો સાચો મુમુક્ષુ ન ઓળખાય તો એ મહાત્મા નથી. કંઈક ખેલ કરનારા આવીને આપણા મેદાનમાં આવીને રમી જાય છે અને પોતાનું કામ કાઢી જાય છે. એણે કહ્યું કે હા બેટા, મેં ઈશ્વરને જોયો છે, હું તારી સાથે વાત કરી શકું છું એના કરતાં વધારે નજીકથી એની સાથે વાત કરી શકું છું. હવે આ પ્રમાણ શું કહેવું? અને તરત જ એના ચરણમાં પડી જાય, બસ મને તમે બ્રહ્મ દર્શન કરાવો. કથા આગળ વધે છે, આપણે એની સાથે સંબંધ નથી, પણ રામકૃષ્ણ પરમહંસે કહે છે કે એકવાર એને બોલાવીને બહુ એની તાલાવેલી જાગી ત્યારે આશ્રમમાં એક ઝાડ નીચે એના માથા ઉપર હાથ મૂકી અને એને બ્રહ્મ સમાધિની અંદર લીન કર્યો. આ પ્રત્યક્ષ અનુભૂતિની વાત છે. અહીંયા કે છે, દ્રશ્યને અદ્રશ્ય કર્યું. આ જગતની કોઈ તાકાત આ પરમ તત્વને આપણને આપણામાં જ હોવા છતાં બતાવી શકતા નથી. આ જ્ઞાની પુરુષનું આ સામર્થ્ય છે કે અનંતકાળથી ભટકતા જીવને આ જ્ઞાની પુરુષ એમ કે બેટા, એ પરમ તત્વ તું જ છો. પણ એ જે અનુભવથી કહે છે, એ જે પ્રતીતિથી કહે છે, એ જે શ્રદ્ધાથી કહે છે, એ જે ભાવથી કહે છે, આમાં એની કૃપા કરુણા અનુગ્રહ એવો વરસે છે, એ જે કહે છે ને ઓલાને એ સમજાઈ જાય છે. અનંતકાળથી જે નહોતું સમજાયું એ પળવારમાં સમજાઈ જાય છે, દ્રષ્ટિ ફરી જાય છે. પ્રભુશ્રી કહે કે વસોમાં સત્સંગ કરાવીને કૃપાળુએ અમારી દ્રષ્ટિ બદલાવી નાખી. શાસ્ત્રોના શાસ્ત્રો વાંચતા જે સત્વ ન પકડાયું એ વસ્તુ અમને શ્રીમદ રાજચંદ્રજીએ પકડાવી દીધી. સૌભાગભાઈ કહે છે કે 30-30 વર્ષના અમારા સત્સંગ ચાલતા હતા, પણ દેહ ને આત્માની વાતો તો ઘણી કરી અમે, ચર્ચા દિવસ ને રાત કરીએ, ક્યારેક આખી રાત સુધી ચર્ચા ચાલે દેહ ને આત્માની, પણ ક્યારેય દેહ ને આત્મા અનુભવમાં નહોતો. પણ પ્રભુ તમે આત્મસિદ્ધિ આપી અમને વિચારવાને કીધું કે આનો વિચાર કરો તમે. અમે આત્મસિદ્ધિની હજી તો 142 માંથી 100 ગાથા જ વિચારી એને. એને લખ્યું છે સૌભાગભાઈના પત્રમાં કે 100 ગાથા કંઠસ્થ કરી છે અને છેલ્લા 8 દિવસ થયા દેહ ને આત્મા પર્વતની બે ફાટ જેવા ભિન્ન દેખાય છે. જે અનુભવ 30-30 વર્ષ થયા થયો નહોતો એ આ દોહા બોલતા બોલતા અમને આવા ઉભરા આવે છે, આનંદના ઉભરા આવે છે. આનંદ એ આત્માનું લક્ષણ છે. જ્યારે સુખની એકદમ અવધિ થાય ત્યારે એનો જે રૂપ છે એ આનંદ, એની અભિવ્યક્તિ આનંદમાં થાય છે. સમાઈ ન શકે એવો આનંદ, ધરતી ઢીલી ન શકે એવો આનંદ, એ કે છે આનંદના ઉભરા આવે છે. આ જ્ઞાની પુરુષનું અનંત ઐશ્વર્ય વીર્ય શું કર્યું? દ્રશ્યને અદ્રશ્ય કર્યું, અદ્રશ્યને દ્રશ્ય, અદ્રશ્યને દ્રશ્ય કર્યું. આત્મ તત્વને આપણને તે તો ગુરુએ આપ્યો, હાથો હાથ આપી દીધો, હવે કઈ પૂછવા પણ રહ્યું નહીં. અને આખું જગત દ્રશ્યમાન હતું, એના અનેક વિવિધ રૂપો હતા. પ્રલોભન હતું, આકર્ષણ હતું, લાલચ હતું, રંગબેરંગી મેઘધનુષ જેવું જગત. એના રોજે રોજ નવા નવા નિત નવા રૂપ, સંબંધોના રૂપ, જગતના રૂપ, સંયોગોના રૂપ. ઓહો, ક્યાંક જાહો જલાલી, ક્યાંક આ ઐશ્વર્ય, જગતની અજાયબીઓ, આ બધું ફર્યું, એની સામે એ અદ્રશ્ય થઈ ગયું. માત્ર ઇટ ઇઝ નથિંગ બટ ઇલ્યુઝન. જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું તેમ આ માયા સિવાય કંઈ નથી. પેલા એની અંદર મોહ હતો, આકર્ષણ હતું, પ્રલોભન હતું, જગતના રૂપરંગથી ખૂબ ગમતું હતું, જુદા જુદા રૂપરંગ જોવા, માણવા, ભોગવવા એને માટે લાલાય થતો, આખું જીવન એમાં ચાલતું હતું. હવે એ દ્રશ્ય એની સામે અદ્રશ્ય થઈ ગયું કે આ બધું માયાજાળ છે, આ ફક્ત બ્રહ્મજાળ છે, ઇન્દ્રજાળ છે, નથિંગ ઇઝ રિયલ, કોઈ વસ્તુ આમાં વાસ્તવિક સત્ય નથી. જગત પરિવર્તન પડે પડે થાય છે અને એને દેવચંદ્રજીએ કહ્યું પૂદગલના તમાશા છે આ જગત તો, દેખ તમાશા પૂદગલ કા, આ જગત તો પૂદગલનો તમાશો. આનંદ ગંજીએ પણ કહ્યું ક્યાં પૂદગલ તમાશા, એને કહ્યું સરસ ઉદાહરણ આપીને, એટલે સમ પદની અંદર કે જે પાણી બીજ પતાશા, એ જગલ જગત પૂદગલ કા તમાશા, પાણી બીજ જૈસે પતાશા, પતાશું પાણીમાં નાખવું હોય તો કેટલો વખત રહી, એમ આ જગતના ખેલ બધા તારી, જ્યાં સુધી આંખ હાલે છે, ઇન્દ્રિયો ચાલે છે, ત્યાં સુધી તને આ જગત દ્રશ્ય જગતમાં મોહાયેલા આ આત્માને એની દ્રષ્ટિ તોડાવી નાખી. આ જ્ઞાનીએ દ્રશ્યને અદ્રશ્ય કરી દીધું. અને જે અનાદિકાળથી જે પ્રાપ્ત થતું નહોતું પોતાનું સ્વરૂપ, જે અનંત દિવ્ય સ્વરૂપ જે છે, એવા દિવ્ય સ્વરૂપને એને અનુભૂતિમાં લાવી દીધું કે તું તો એક આત્મા છો, યુ આર ડિવાઇન. વિવેકાનંદજીએ જગતની અંદર શિકાગો ધર્મ પરિષદમાં કહ્યું કે વયમ અમૃતસ્ય પુત્રાહા, કેમ ભૂલી જાઓ છો બધા, વી આર નોટ સિનર્સ. ક્રિશ્ચિયાનિટી કહે છે વી આર સિનર્સ, ઇસ્લામ કહે છે કે આપણે બધા અપરાધી છીએ, કયામતના દિવસે આપણા બધાની સુનાવણી થવાની છે અને તેથી ફટકારવાના છે બધાને. ઓલો પણ કહે છે કે જો માફ નહીં કર્યા હોય પ્રભુએ દોષ, તો તને ફરીથી સજા મળશે. બધે પનિશમેન્ટની વાત છે. આ કહે છે કે તું પાપી નથી, તું દોષી નથી, તું અપરાધી નથી. હે જીવ, તું વિચાર કર કે તું પરમાત્મા તત્વનો એવો ડિવાઇન બ્લિસ છો, અનંત સુખ અને અનંત આનંદનો તું છો, અવતાર છો. આવી વાત વયમ અમૃતસ્ય પુત્રા, એને કહ્યું કે આ એક ધરતી એવી છે કે જેણે માનવ જીવનને પરમાત્મા પદનું ગૌરવ આપ્યું છે. દુનિયાની અંદર કોઈ ધર્મ એવો નથી, એને તો પરમાત્માથી નીચો જ બતાવે, એને એનો દાસ જ બતાવે, એનો સેવક જ બતાવે, એનો અપરાધી બતાવે, એનો આરોપી બતાવે. આ ધર્મ એક એવો છે ભારતનો અધ્યાત્મ, કે જે જગતના જીવોને તું જ દેવ, તું જ મહાદેવ, તું જ નર, તું જ નારાયણ, તું જ શંકર, તું મહાદેવ, દેવાધિદેવ પણ તું જ, માનવને દૈવત્વનું ગૌરવ અને ગરિમા અપાવનાર આ આર્ય ધર્મ છે, જેણે અદ્રશ્યને દ્રશ્ય કર્યું. આવું એનું આશ્ચર્યકારક આશ્ચર્ય એટલા માટે છે કે દેખીતું છે એ ઓઝલ થઈ જાય છે, અને જે પકડાતું નહોતું અનંત કાળ સુધી એ હાથમાં આવી જાય છે. એને આત્મા માટે કોઈ શંકા નથી, હું આત્મા છું એ બાબતમાં કોઈ શંકા નથી. જ્ઞાનીઓનું ક્યારેક એનો ચરિત્ર તો કે અમે આત્મા છીએ, એટલે એ કે એને અગ્નિ બાળી શકતો નથી, શસ્ત્રો છેદી શકતા નથી, એને વાયુ સૂકવી શકતો નથી, મેઘ ભીંજવી શકતો નથી. અચલો અયમ સનાતન, ગીતાકાર કહે છે. આવું આત્મતત્વ આ જ્ઞાનીઓએ આપ્યું. જગતમાં કોઈએ આત્મતત્વની આવી વ્યાખ્યા જગતનું કોઈ પાઠ્યપુસ્તક આ પ્રકારનું છે નહીં. કોઈ જગ્યાએ કોઈ ધર્મનું આ પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું આત્માને અનંત ગુણો, અનંત શક્તિનો નિદાન કીધું હોય એવું આ દેશના જ્ઞાનીઓએ કહ્યું છે. આ આર્યભૂમિ, આર્યધર્મ, આત્મધર્મ એને કહ્યું છે. આ અધ્યાત્મ છે, સાચું અધ્યાત્મ છે, આ દ્રષ્ટિ છે. કૃપાળુદેવ આ કહે છે, એક જ લીટીમાં દ્રશ્યને અદ્રશ્ય કર્યું. અનાદિકાળથી જે દ્રશ્ય હતું અને જે દ્રશ્યથી ઘેરાયેલો હતો, એનાથી આકર્ષાયેલો હતો અને એનાથી જંજાળમાં પકડાયેલો હતો, જકડાયેલો હતો, એને અદ્રશ્ય કર્યું. એકેય હવે બંધન નથી. જગત હોવા છતાં જગતનું બંધન નથી, સંયોગો હોવા છતાં સંયોગોનું બંધન નથી, સંઘ હોવા છતાં સંઘનું બંધન નથી, દ્વેષ પણ નથી, કોઈ તિરસ્કાર પણ નથી, ઘૃણા નથી, જુગુપ્સા નથી, પ્રેમ પ્રેમ પ્રેમ, વાત્સલ્ય વાત્સલ્ય વાત્સલ્ય, સૌ સૌ પ્રમાણે જેટલું જ્યાં હોય સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો. 16 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રજી કહે છે, જગતની સાથે રહેવું તો કેવી રીતે રહેવું, બધા જ આત્માઓની અંદર સમદ્રષ્ટિ આપી દે. કોઈ પામ્યા છે, કોઈ પામશે, બસ બીજું કાંઈ નથી. કોઈ પામ્યા છે અને કોઈ પામશે, શું કામ ચિંતા કરે છે. આવી અદ્ભુત સ્થિતિ મૂકી દીધી એને, દ્રશ્ય અને અદ્રશ્ય કર્યું. હવે એ દ્રશ્યમાન જગતથી અત્યાર સુધી બંધાયેલો હતો, એ દ્રશ્ય જગત અદ્રશ્ય થઈ ગયું. હવે એને સંગ સંયોગ અને સંબંધના બંધનો રહ્યા નહીં. આ જળ કમળવત સ્થિતિ જીવની થઈ, હોવા છતાં સંસારમાં રહેવા છતાં સંસાર એનામાં નહીં, અદ્ભુત સ્થિતિ. અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું, ક્યારે એને આત્મતત્વનું લક્ષ્ય નહોતો, ઓળખ નહોતી, પરિચય નહોતો, એના એકેય ગુણોનું જ્ઞાન નહોતું, એવા અદ્રશ્ય ડિવાઇન દૈવી તત્વને એણે આત્મસાત દ્રશ્યમાન કર્યું. હું આત્મા છું, શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખનો હું સાગર છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પા. અહો અયમ આત્મા, અનંત શક્તિ અયમ આત્મા, અહો અનંત જ્ઞાનમ અયમ આત્મા, એ હું છું, અહો અનંત સુખમ અયમ આત્મા, અહો અનંત વીર્યમ અયમ આત્મા, અહો શુદ્ધાત્મા અયમ આત્મા, અહો પરબ્રહ્મ અયમ આત્મા, હું છું તે, હું છું. આ જે કંઈ તમે કહો છો આ બધું હું છું. અદ્રશ્યને દ્રશ્ય કર્યું, આવું અનંત આશ્ચર્યમય વીર્ય શક્તિ એ આ મહાત્માઓનું કે છે, વાણીથી કહી શકાવું યોગ્ય નથી. શું કહીએ? કારણ કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાનની વાણી પણ જ્યાં પાછી પડે છે. અન્ય વાણી તે પદને શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન, માત્ર અનુભવ ગોચર. અગમ છે, અગોચર છે, અનુભવ ગોચર છે, એ જ્ઞાન છે. આવી અદ્ભુત પરમાર્થના રહસ્યો પ્રભુએ આપણને સમજાવ્યા છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.